स्वाध्यायकार श्री वसंत भाई खोखाणी राजकोट।
ओंकार बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधाना ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कोक्षिरत्नं शब्दजीतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं। परम कृपाणु देवे, जीवननी यात्रा पूर्ण थवानी हती त्यारे बरोबर एक सप्ताह पहला चैत्रवद पांचम प्रभुनो देह स्वर्ग थयो। चैत्र शुद्ध नोमना दिवसे राजकोट में आ अंतिम पदनी प्रभुए देशना करी। स्वयं लखवानी एटली बड़ी स्थिति अशक्त हती, बनेवी श्री चतुर्भुज भाई इमने कहूं कागड़ लो पेंसिल लो लखवानु शुरू करो। आपने जेम कोई पथारी में छेल्ली अवस्था नी अंदर होय अने एने कहीं केवू होय तो जेम टेस्टामेंट विल शुरू करे के लखावो मारी संपत्ति नी आ व्यवस्था करजो मारू आ करजो अने आ आपजो एम छेल्लू विल डॉक्यूमेंटेशन टेस्टामेंट लास्ट टेस्टामेंट ए जे प्रकारनो होय छे एम एक परम पिता जगतना जीवोने पोताने अंतिम परम समाधिना संदेश रूपे एक अद्भुत आखा मार्गनो निचोड़ तत्वथी अने व्यवहारथी बन्ने साथे रहेल नय निश्चय एकांतथी आमा नथी कहेल एकांते व्यवहारने बन्ने साथ रहेल अद्भुत समन्वय छे तत्वज्ञान अने आचार। आत्मपद अगम्य आत्मपद थी एनो प्रारंभ थाय छे अगम्य आत्मपद थी एनो प्रारंभ थाय छे અને સુખધામ અનંત સ્વરૂપ એવા આત્મપદની અંદર એનું વિસર્જન થાય છે. ત્યાં સુધીમાં આખો માર્ગ એ આત્મપદ અગમ્ય છે જિન પદથી દર્શાવ્યો છે. તીર્થંકરોએ, જ્ઞાનીઓએ, અનંતા કેવડીઓએ આ પદને, આત્મપદને ગાયું છે, પણ એ ગાવા માટે એક જગતની સામે ઉદાહરણ મૂક્યું છે, એક દ્રષ્ટાંતના રૂપની અંદર એ આત્મપદને આપ્યું છે, એ જિન પદના રૂપમાં આપ્યું છે. આત્મપદની પૂર્ણતા એ જિન પદમાં છે, અને એ જિન પદ અને નિજ પદ એક જ છે, આવો લક્ષ્ય જગતના જીવોને થાય એટલા માટે આવા અનંતા જ્ઞાનીઓએ, ગીતાર્થ ગુરુ ભગવંતોએ, આચાર્યોએ, ઉપાધ્યાયોએ શાસ્ત્રની રચના કરી છે, શાસ્ત્ર ઉપરના ભાષ્યો લખ્યા છે, શાસ્ત્ર ઉપરની ટીકાઓ લખી છે, શાસ્ત્ર ઉપરની ચૂર્ણીઓ લખી છે, એક જ લક્ષ્ય કરાવવા માટે કે અગમ્ય એવું આત્મપદ જિન સ્વરૂપથી છે અને જિન પદ અને આ નિજ પદ બે વચ્ચે કોઈ ભેદ નથી. દ્રવ્ય અપેક્ષાએ ભેદ નથી, સત્તા અપેક્ષાએ કોઈ ભેદ નથી, ગુણ અપેક્ષાએ કોઈ ભેદ નથી, લક્ષણ અપેક્ષાએ કોઈ ભેદ નથી, પણ એના પ્રગટ સ્વરૂપમાં અને અપ્રગટ સ્વરૂપની અપેક્ષાએ એટલો ભેદ છે કે જગતના જીવોનું નિજ સ્વરૂપ કર્મથી આવૃત છે, રાગ દ્વેષના વિષય કષાયથી મલિન થયેલું છે, અને આવા પરમાત્માનું, જ્ઞાનીનું શુદ્ધ સ્વરૂપ જિનેશ્વરે એના આત્માનું એની પાસે પ્રગટ સ્વરૂપ છે. અહીંયા તિરોહિત છે ત્યાં આવિર્ભૂત છે, કોઈ ભેદ નથી. આવો લક્ષ્ય કરાવવા માટે આખી દ્વાદસાંગી 14 પૂર્વનું જ્ઞાન જગતના જ્ઞાનીઓએ, જગતના જીવો સમય ઠાયેલું છે. આખો વિતરાગ વિજ્ઞાન એ આગમના બોધની અંદર સમાવિષ્ટ થયું છે. એ બોધ દ્રવ્યાનો યોગ, ગણિતાનો યોગ, ચરણકર્ણાનો યોગ અને કથાનો યોગ, આવી રીતે ચાર પ્રકારે જગતના જીવોની જે શ્રેણી છે, જેને જે રીતે સમજાય, જે ભાષાથી, જે પદ્ધતિથી, જે સ્ટાઇલથી પણ સમજો, બધામાં આત્મા જ ગયો છે, બીજું કંઈ કહ્યું નથી. એ આત્માને ઓળખવા માટે જ બધી વાત છે. જિનેશ્વરનો બોધ આત્મતત્વની પ્રાપ્તિ સિવાય કંઈ નથી. વાત તો એ છે કે આત્મતત્વને ઓળખવું અને તેને ઉપલબ્ધ કરવું, આ બે જ સમસ્યા છે. આપણે પેલા ઓળખતા નથી ત્યાં સુધી ઉપલબ્ધ કરવાનો બધો માર્ગ એ વ્યર્થ છે એમ જ્ઞાની કહે છે. સમ્યક દર્શન થયા પછી વાસ્તવિક આત્મધર્મની શરૂઆત થાય છે. ત્યાં સુધી તો બધી ભ્રમણાઓ છે, વી આર ગ્રોપિંગ ઇન ડાર્ક, અંધારામાં ફાફા મારીએ છે, ખબર નથી, પદાર્થ કઈ હાથમાં આવતો નથી, કારણ કે પદાર્થનો નિર્ણય ક્યાં થયો છે. હા, એની આગળની ભૂમિકા જરૂર છે, જિજ્ઞાસા છે, આત્માર્થીપણું છે, મુમુક્ષુપણું છે, પણ હજુ પદાર્થના સ્વરૂપનો નિર્ણય થતો નથી. સમ્યક સન્મુખ થયા વિના, સમ્યક દશા આવ્યા વિના સમ્યક દર્શન કેમ થાય? તો એ કહ્યું છે કે એ લક્ષ્ય થવાને આવા શાસ્ત્રોમાં માર્ગ છે, પણ માર્ગ પકડાતો નથી, અને જગતના કેટલાક જીવોને તો માર્ગ પકડવાની ખેવના જ નથી, અને એમને એમ ધર્મ કરવો છે, માર્ગને જાણ્યા વિના ધર્મ કરવો છે, માર્ગનું સ્વરૂપ જાણ્યા વિના બસ અમે ધર્મ કરીએ છીએ, અમે અમારું કરી. પણ તું આ બધા જ્ઞાનીના વચનથી આ માર્ગને જાણતો કરો કે લક્ષ્ય આત્મ સ્વરૂપનો છે, એને પ્રાપ્ત કરવું છે. કૃપાળુદેવ કહે છે કે એને માટેનું અવલંબન સદગુરુ છે. એ સદગુરુના અવલંબનથી આ માર્ગ શાસ્ત્રમાં જે વિહિત કરવામાં આવેલો છે, જિનેશ્વરોએ જે માર્ગને નિર્દેશ કર્યો છે, એ માર્ગને સદગુરુના અવલંબનથી એના મર્મ, એના ભેદ, એના રહસ્ય એ પકડી શકાશે, ઓળખી શકાશે. આ માત્ર બુદ્ધિનો વિષય નથી, થાકે અતિમતિમાન, આમાં મતિમાનનું કામ નથી ભાઈ, વ્યવહારિક ડાપણ આમાં ન ચાલે. આમાં તો પ્રેશર અંદરનું જોઈએ, આમાં તો એની પાસે વિઝન જોઈએ અને વિસ્ડમ જોઈએ. આપણી પાસે ન તો વિઝન છે, ન વિસ્ડમ છે, જે છે એ ચાલાકી ને ચતુરાઈ છે. કોઈને કેમ બનાવવું, કોઈને કેમ સમજાવવો, કેમને કેમ ગુમરાહ કરવો, આવું બધું આપણને બહુ આવડે છે, એમાં આપણે નિષ્ણાત છીએ, અને વ્યવહારની અંદર એ ફાવે છે, 5-25 હજાર કમાઈ લઈએ છે, અને આપણે માનીએ છીએ કે અમે ઘણા સફળ છીએ, ઘણા બાહોશ છીએ, 5 વર્ષમાં તો કંઈકની પથારી પહેરવી નાખી, આપણી ફરી ગઈ, એ ક્યાં ખબર છે. જ્ઞાની કે છે આ વિઝન, પરાદ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, આ વિઝન અને આ વિઝડમ, એ કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ, એ રાઈટ પરસેપ્શન ઓફ એ સબસ્ટન્સ. મારે જે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એનું ખરું સ્વરૂપ શું છે, અમૂર્ત છે, અરૂપી છે, અને છતાં લક્ષણથી જાણવું છે, ગુણથી જાણવું છે, વેદનથી આત્માને જાણવું છે. ગુણ લક્ષણ અને વેદનથી જ્યાં સુધી આત્મ સ્વરૂપને જાણ્યો નથી ત્યાં સુધી ધર્મયાત્રાનો પ્રારંભ થતો નથી. માટે કહ્યું કે સદગુરુનું અવલંબન લે, પણ સાથોસાથ આ જ્ઞાની પુરુષે કહ્યું, જોજે તું તારા સંસારના રંગરાગમાં રહીને સદગુરુનું અવલંબન રહીશ તો એ કંઈ સદગુરુ કોઈ જાદુ કે મદારીના ખેલ નથી કે તને પ્રાપ્ત કરાવી દે આત્મા. જૈન ચરણની ઉપાસના, યોગમાં સંયમ, મુનિજનની સંગતિ અતિ, ગુણનો પ્રમોદ, આ બધા પોતાની જીવનની પૂર્વ ભૂમિકા છે. જીવન શુદ્ધિનો માર્ગ, જેને આત્મસિદ્ધિ કરવી છે એને વ્યવહાર શુદ્ધિ વિના આત્મસિદ્ધિ ન થાય. આત્મસિદ્ધિ જોઈતી હશે તો વ્યવહાર શુદ્ધિ રાખવી પડે, કારણ કે વ્યવહાર શુદ્ધિથી આ શુદ્ધતાનો માર્ગ છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. પ્રભુ, નિર્ગ્રંથનો સકળ માર્ગ આપે અમને બહુ સંક્ષેપમાં સમજાવ્યો કે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, શુદ્ધતા કરવાની છે, મલિનતાને ખસેડવાની છે. કર્મોની મલિનતા, કષાયની મલિનતા, આ કષાયના માલિન્યને ખસેડવાનું છે. વ્યવહાર શુદ્ધિ વિના આ કેમ થાય? એટલે એના આપણને શરતો આપી, ઉપાસના, જિનચરણની, મુનિજનની સંગતિ, યોગમાં સંયમ, ગુણ પ્રમોદ અને અંતર્મુખ યોગ, એ તો કરીએ તો સદગુરુ વડે જિન દર્શનનો અનુયોગ પ્રાપ્ત થાય. પણ પ્રભુ, આટલું જિન દર્શન માત્ર સદગુરુ એક ગોતી લે તો બધું મળી જાય? હા, સત્પુરુષના એક વાક્યમાં અનંત આગમ રહ્યા છે. પણ એનું તમે ઉદાહરણ આપો કે એક વાક્યમાં અનંત આગમ કેવી રીતે આવે? તો કે એક બિંદુમાં સાગરના જેમ બધા ગુણો આવી જાય છે. સાગરની જેટલી કેરેક્ટરિસ્ટિક્સ છે સમુદ્રના પાણીની, એને માપવા માટે કે આખા સાગરને કંઈ લેબોરેટરીમાં નથી લઈ જવાતો. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ પૂર્વ ચંદ્રની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. આ 14 પૂર્વની લબ્ધિનું જ્ઞાન એક સદગુરુના વાક્યની અંદર આવી જશે, એના એક વચનની અંદર આવી જશે. આવો તો આ જબરજસ્ત એ સદગુરુનો મહિમા છે. 14 પૂર્વની લબ્ધિ એમાં આવે છે. જેમ બિંદુમાં સમુદ્ર સમાય છે એમ સત્પુરુષના એક વાક્યમાં અનંત આગમ. પ્રવચન સમુદ્ર, જિનેશ્વરનો, સર્વજ્ઞનો, વિતરાગનો પ્રવચન સમુદ્ર સદગુરુના એક વાક્યના શબ્દના બિંદુમાં સમાવિષ્ટ થાય છે. પણ જોજે, આવો યોગ થાય, આટલે હદ સુધી પહોંચ્યો, પણ ત્યાં સદગુરુએ એક આપણને એક ડેન્જર પોઈન્ટ, એક લાલ બત્તી ધરી દીધી, એ સિગ્નલ, રેડ સિગ્નલ, કે વિષય વિકાર સહિત જે રહ્યા મતીના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. બધું ડાપણ આવશે પણ મતીની વિશુદ્ધતા નહીં હોય. સમજવા માટેનું જે આપણી પ્રોપર્ટી છે, આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ કેટલે સુધી ડેવલપ થઈ છે, ભાષાથી થાય, વ્યાકરણથી થાય, વાંચનથી થાય, શ્રવણથી થાય, તેમ તેમ આપણું એક રિસેપ્શન પાવર, જેને કહે ગ્રાસ્પિંગ પાવર, આપણે છોકરાઓને ગ્રાસ્પિંગ પાવર વધારે મળે એવું શિક્ષણ આપીએ છીએ. કંઈ જે આપીએ છીએ એ જીવનમાં ઉપયોગમાં નથી, પણ એનું ઘડતર એવી રીતે થાય કે બધી વસ્તુને એ યથાર્થ રૂપમાં સમજી શકે. હી કેન ગ્રાસ્પ ધ સિચ્યુએશન. નિશાળમાં ભણેલા ટેક્સ્ટબુકના પાઠ કાંઈ લાઈફની અંદર નથી આવતા જીવન પસાર કરવા માટે, પણ એમાંથી પ્રાપ્ત થતી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના આધાર ઉપર આનું ગ્રાસ્પિંગ અને અન્ડરસ્ટેન્ડિંગની ફેકલ્ટીઝ ડેવલપ થાય છે. ધેટ ઇઝ ધ કોર ઓફ ધ ચાઇલ્ડ એજ્યુકેશન. અહીંયા કહે છે કે વિષય વિકાર જો હોય તો પરમાર્થ માર્ગનું ગ્રાસ્પિંગ થઈ શકતું નથી, સદગુરુના વચનનું યથાર્થ ગ્રહણ પણ થઈ શકતું નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો જ નથી. અને આ દશાની અંદર એને આ બોધ નહીં થાય તો જ્ઞાની પુરુષે ત્યાં આપણને એક સિગ્નલ આપ્યું છે કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા, બીજું પરિણામ આવશે, વિષમ થશે. જેટલું સાંભળશે એનો વિપર્ય ભાવ થશે, ઉલટું થશે. એની બધી જ બુદ્ધિ ઊંધા માર્ગે ચાલશે, અવળે માર્ગે ચાલશે. એ તો વિતરાગના જ્ઞાનીના વચનમાં શંકા કરતા શીખશે. એની પાસે એ જ ડાપણ આવશે કે ના, એ ખોટું છે, હું કહું છું સાચું છે. અહમ પ્રબળ થશે. એને યોગ અયોગ, આવા જીવોને તો પ્રભુનો યોગ મળ્યો તોય શું, ન મળ્યો તોય શું, બેટર ઈ છે ન મળે. કારણ કે મળે તો આને પરિણામ કેવું થવાનું છે, વિષમ. આ વિષમ પરિણામના યોગની અંદર વિષય કષાયની મલિનતાના કારણે આ જીવ જાય છે. તેને યોગ અયોગ જ્ઞાની કહે છે કે એવું થાય છે, અયોગ થાય છે. પણ જેને યોગ સુયોગ થાય છે, અયોગ નહીં. અમને પ્રભુનો જે યોગ મળ્યો, જ્ઞાનીનો યોગ મળ્યો, શાસ્ત્રનો યોગ મળ્યો, જીન દર્શનનો યોગ મળ્યો, એ સુયોગ ક્યારે થાય, તો જીવ ત્રણ ભૂમિકામાં આવે. પહેલી ભૂમિકામાં કહ્યું એના વિષયોની મંદતા થાય, એ આજ્ઞાધીન બને, સુવિચારણા એના જીવનની અંદર જાગૃત થાય, જીવનમાં કરુણાનો ભાવ આવે, જીવ માત્ર પ્રત્યે કરુણા, જગતના એક પણ જીવની વિરાધના ન થાય, એક પણ જીવને મારા થકી કોઈ પણ પ્રકારનો દુઃખ ન થાય, સંતાપ ન થાય, કિલામણા ન થાય, પરિતાપના ન થાય, દુભવણી ન થાય, આવો કોમળ છે અંતઃકરણ જેનું. અને કોમળતા પોતાના જીવનની એવી કોમળતા છે કે પોતાના કારણે જગતના કોઈ જીવને પોતે એના હર્ટ નહીં કરે, એવું કોઈ કારણ દુભાઈનું નહીં થાય, એવા ગુણ, એ પહેલી ભૂમિકા છે. એ પહેલી ભૂમિકાથી આગળ વધી અને પછી કહે છે રોક્યા શબ્દાદિક વિષય, એણે પોતાના બધા જ વિષયો ઇન્દ્રિયોના છે એને રોકી દીધા છે. કેટલીક વાર આ ઇન્દ્રિયોના વિષયો ફાટ ફાટ થતા હોય છે, એટલો બધો ઇન્દ્રિયોના વિષયની અંદર જીવ રત થઈ જાય છે, રંગ રાગની અંદર રાચી માચીને રહેતો હોય છે. હવે એની બીજી ભૂમિકાની અંદર કહે છે એણે ઇન્દ્રિયોના વિષયોની લાલસા વાસનાને રોકી છે, અંકુશિત કરી છે, સંયમિત કરી છે, પોતે પોતામાં સ્થિત થયો છે, ઇન્દ્રિયથી પર એવું એનું એક બળ કામ કરે છે. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ. હવે એને સંયમના સાધનોમાં રાગ પ્રતિભાવ થાય છે. સંયમના સાધનો છે યમ નિયમ છે, વ્રત જપ તપ છે, જ્ઞાની ભગવંતે જે જે આરાધનાના યોગ કહ્યા છે એની અંદર આ જીવને હવે રાગભાવ પ્રીતિભાવ આવે છે. જૈન દર્શનમાં એને સરાગ સંયમ કહેવામાં આવે છે. આ પ્રીતિયોગ, પ્રીતિયોગ આવ્યા પછી જ પહેલા વહેલા પરમાત્મા પ્રત્યે, પ્રભુ પ્રત્યે પ્રીતિ થાય. આનંદગંજીનું પહેલું સ્તવન, દેવચંદ્રજીનું પહેલું સ્તવન, યશો વિજયજીનું પહેલું સ્તવન, મોહન વિજયજીનું પહેલું સ્તવન, કોઈ પણનું લ્યો એને ઋષભ દિનેશ્વર સાથે પ્રીતિથી વાત કરી છે. પ્રીતિયોગ એ પ્રાથમિકતા છે, પહેલું છે. પહેલા સંસાર પ્રત્યે પ્રીતિ છે, અનાદિકાળથી અનંતી પ્રીતિ છે, હવે અહીંયાથી તોડી અને એની પ્રીતિ થઈ એને પ્રભુ પ્રત્યે પ્રેમ આવ્યો. અને પ્રભુ પ્રત્યે પ્રેમ આવે એટલે બાકીની બધી વાત બધું જ ચાલ્યું જાય છે. પ્રભુશ્રીએ એક સરસ ઉપદેશામૃતમાં એક કથા કીધી છે. એક ભક્ત હતો, ભક્તિ કરતો હતો, ભક્તિ કરતો હતો, એ ભક્તિ કરતો હતો, નારદજી આવી ગયા. નારદજી કે નારાયણ નારાયણ નારાયણ, આણે કીધું કે લે આ ઠીક, આ ભગવાનના દૂત આવી ગયા, એમ્બેસેડર. એણે કીધું કે પ્રભુ પાસે જાઓ છો, બ્રહ્માજી પાસે, મારી એક વિનંતી, તમે ત્યાં જઈને કહેશો, મારું કામ કરશો. કારણ કે પ્રભુ આગળ અમે ટપાલ લખી શકતા નથી, ફેક્સ જતો નથી, ઇન્ટરનેટથી વાત થતી નથી, આપણે અત્યારે ગાંઠ પણ ચલાવ્યું છે, યુ કેન ટોક ટુ એની ગોડ, બ્રહ્માણામાં રહેશો નહીં. અંતરની ભાષાથી પ્રભુ પાસે જવાય છે, પ્રભુ પાસે જવાની ભાવની ભાષા છે, મશીનની ભાષા નથી. ને તો કાલ સવારે તમે કહેશો કે હવે કોઈ સ્વાધ્યાયકારની કે કોઈની જરૂર જ નથી શાસ્ત્રની, આ બધું મારા બેડરૂમની અંદર ઇન્ટરનેટ ઉપર આવે છે, રેવા દેજે, હું ગાંડ પણ કરીશ. માં ઘણો ફસાણો છું જગતના ચમત્કારની અંદર, વધારે ફસાઈ જઈશ. જ્યાં સુધી બને ત્યાં સુધી સત્સંગનું આલંબન છોડીશ. માં સત્પુરુષ ન મળે તો સત્સંગને પકડી લેજે, પણ કોઈના વિના મારે મશીનથી થશે, અરે તો વહેલો મોક્ષ થઈ ગયો હોત તારો, જો મશીનથી થતો હોત તો. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, આ તારે ચૈતન્યને જાગૃત કરવું છે, આ તારું મશીન તારા ચૈતન્યને જાગૃત કરશે કે કોઈ પુરુષ એના ભાવથી જાગૃત કરશે? પરસ્પરના ભાવથી આપણા જીવનની અંદર આપણો ચૈતન્ય જાગૃત થશે, મશીનથી ન થાય. એટલા માટે અહીંયા કહ્યું છે સંયમ સાધન રાગ, પ્રભુ પ્રત્યે પ્રેમ કરે. પ્રીતિ યોગ જાગ્યા પછી ભક્તિ યોગ જાગે છે. જે પ્રત્યે પ્રીતિ થઈ પછી પ્રીતિ થવાથી એની સાથે ઓળખાણ થાય છે, પછી એના પ્રત્યે ભક્તિ થાય છે, આદર થાય છે, આસ્થા થાય છે. ઓહો, આવા પરમાત્મા, આવા સદગુરુ! પહેલાં પ્રીતિ થઈ પછી ભક્તિ થઈ, અને ભક્તિ થઈ પછી વચન અનુષ્ઠાન આવે છે. હવે તો એનું કયું માને છે, એની આજ્ઞા માને છે. હવે તો એ જે કહે છે એનું એને ઘણું મૂલ્ય છે, કારણ કે જેના પ્રત્યે ભક્તિ છે એના શબ્દોનું મૂલ્ય વધી જાય છે. વચન યોગ આવે છે, અને ત્યાર પછી આવે છે એ સામર્થ્ય યોગ. હવે એ ધર્મના અનુષ્ઠાન કરે છે. આનંદગંજીની 24મા આ બધા યોગો આવે છે. આ સામર્થ્ય યોગ એને હવે પોતાને આત્માનું બળ પ્રાપ્ત થાય છે, અને સામર્થ્ય યોગમાંથી પોતે પણ પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અને જેવું આત્મ સ્વરૂપને પ્રાપ્ત થાય છે એટલે આવા સમર્થ યોગીઓ કહે છે એના જીવનમાં ધર્મ સંન્યાસ યોગ આવે છે. હવે બધી ક્રિયા વિધિ વિધાન વ્યર્થ બની જાય છે, એ પોતે પોતાના સ્વરૂપની અંદર રમણતા થઈ ગઈ. જે હમણાં એક પત્ર વાંચ્યો ને, પરમ કૃપાળુ દેવના જીવનની અંદર આ અવસ્થા આવી, પરમાત્મા સ્વરૂપની અવસ્થા આવી જાય કે હે, હવે હે નાથ, હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ્યાં મારો નિવાસ છે ત્યાં હવે લેવા દેવાની કડાકૂટમાંથી મુક્ત થયા છીએ. વાત પૂરી થઈ ગઈ. હવે વિધિ વિધાન શેના માટે કરું? હવે યમ નિયમ શેના માટે કરું? મેં તો તારા અભેદ સ્વરૂપમાં આ જિનપદ અને નિજપદની એકતા સિદ્ધ કરી છે. ધર્મ સંન્યાસ યોગ પ્રાપ્ત થાય છે. અદ્ભુત માર્ગનું એ સંયમ સાધના. જગત ઇષ્ટ નહીં આત્માથી, હવે દુનિયામાં મને કોઈ પ્રિય નથી આત્મા સિવાય. એથી આગળ વધીને કહે છે કે હવે તો એને જીવવાની પણ તૃષ્ણા નથી, અરે મરવાનો પણ કોઈ ખેદ નથી, ભય નથી, ભીતિ નથી. લાખ વર્ષ જીવાય તોય ભલે, અને અત્યારે મૃત્યુ આવે તો પણ એનો કોઈ રંજ નથી. હી ઇઝ રેડી નાઉ, કારણ કે મૃત્યુ હવે દેહને આશ્રિત છે, આત્માને આશ્રિત મૃત્યુ નથી. કલ્પના સ્પષ્ટ થઈ છે. ભય હતો એ દેહ ઉપર પોતે સ્થિત હતો એટલે મૃત્યુનો ભય હતો, રોગનો ભય હતો, વ્યાધિનો ભય હતો. પણ જે સમયે પોતાને ખ્યાલ આવ્યો, પોતે કેન્દ્રિત થયો કે હું તો દેહથી ભિન્ન, દેહથી અસંગ એવું ચૈતન્ય ઘન આત્મા છું, તો હવે મૃત્યુનો ભય કેવી રીતે આવે? મૃત્યુ કોનું થવાનું છે? સ્પષ્ટ છે મૃત્યુ કોનું થવાનું છે, તો મારું મૃત્યુ સંભવિત નથી. અજર અમર અવિનાશી હું દેહાતીત સ્વરૂપ, હવે મારે મૃત્યુ સનો ભય નથી. મૃત્યુનો ભય ગયો, દેહનો ભય ગયો, એટલે પરલોકનો પણ એ ભય ગયો. વાત પૂરી થઈ ગઈ. સાતે સાત પ્રકારના ભય આનંદગંજી મહારાજે સુપાર્શ્વનાથ સ્વામીના સ્તવનની અંદર ગાયા છે. આ સાત ભયથી મુક્ત થાય છે. આ જગતના પરમાત્માનું જે સ્વરૂપ છે એની ઓળખાણ કરાવી છે. નમુત્થણમ સ્તોત્રની અંદર અભય દયાણમ નમો જીણાણમ જીય ભયાણમ, જિનેશ્વર ભગવાનને નમસ્કાર હો કે જે ભયથી અભય થયા છે, અભયના આપનારા છે. એની સ્થિતિ કેવી છે આવા પરમાત્મા પુરુષની? તો કે જીનાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહયાણમ મુત્તાણમ મોગાણમ. વાહ પ્રભુ વાહ, તમે તો સ્વયં ભયને જીત્યો છે, જગતના જીવોને અભય કરો છો. તમે તો સ્વયં મુક્ત થયા છો અને જગતના જીવોને મુક્ત કરાવો છો. તમે સ્વયં બોધિ પ્રાપ્ત કરી છે અને જગતના જીવોને બોધિનું દાન કરો છો. તમારી આ જગતના તમારી તારકતા, આ તમારું તારકપણું, આ તીર્થંકરની અંદર રહેલું આ ગુણ તમારામાં જે છે કે તમે તો તરો છો પણ જગતના જીવોને તારો છો. એટલું જ નહીં પણ તારવાનો માર્ગ કંડારીને જાઓ છો કે એ માર્ગે જગતનો કોઈ જીવ કદાચ એનામાં જિજ્ઞાસા જાગે તો એ પોતે સંસાર સાગરને પાર કરી શકે. આવો તારક ધર્મ, આવું તારક શાસન જીનેશ્વર પરમાત્માનું છે, એ આપણને મળ્યું છે. પરમ કૃપાળુ દેવ આ તારક શાસનના રહસ્યો આપણી સામે મૂકે છે કે વિધિ વિધાન અને ક્રિયાકાંડમાં અંધારે અથડવા માંડ્યા આપણે, વિતરાગનો સ્વયં પ્રકાશિત માર્ગ મૂકીને, આત્મ સ્વરૂપની ઓળખનો માર્ગ મૂકી અને ડંકા બજાવવા બેસી ગયા આપણે. શું કરવું છે? શું પ્રાપ્ત કરવું છે? ધર્મનું ઉદ્દિષ્ટ શું છે? પરમાર્થ માર્ગનું લક્ષ્ય શું છે? આ જો ન પ્રાપ્ત થાય તો કેવળ વિધિ વિધાન, કેવળ શાબ્દિક વાતો એ આપણું કલ્યાણ ન કરે, આપણા જન્મ જરા મૃત્યુના દુઃખોથી આપણને છોડાવી ન શકે, અને આપણા જન્મ મરણનો ભવનું જે ચક્કર છે એ કદી પૂર્ણતાને પામે નહીં. અહીંયા તો અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? આવું અનંત પરિભ્રમણ કરવા છતાં જીવને માર્ગ ન મળવાનું કારણ શું, અને તે શું કરવાથી મળે? આ પ્રશ્નો ઉપર શ્રીમદ રાજચંદ્રજીનો આખો બોધ કેન્દ્રિત થયેલો છે. એટલે બાકીની ઘણી બધી વાતો ઉપર એમણે મૌન રાખ્યું છે. જેને જેમ ફાવે તેમ કરવું, જેને જેમ ગમે તેમ કરવું, જેમ રૂચે તેમ કરવું, યથાશક્તિ કરવું, આ લક્ષ્યથી કરવું. લક્ષ્ય ન ભૂલાવવો જોઈએ. આ લક્ષ્યને દ્રઢ કરવા માટે વિતરાગ માર્ગની અંદરના જીનના અનુયાયીઓની અંદર આત્મ સ્વરૂપનો લક્ષ્ય દ્રઢ થાય, મોક્ષ માર્ગની પહેચાન થાય, એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીએ એનો આખો બોધનું સ્વરૂપ પત્રની અંદર જુદી જુદી ગાયું છે. અને એનું સમાપન એમણે આ છેલ્લા પદની અંદર પરમ સમાધિનો પરમ સંદેશ એ સંદેશમાં કહ્યું છે. જીવની આ ત્રીજી ભૂમિકા છે, અને એ ત્રીજી ભૂમિકામાં બધા જ ધર્મો જ્યાં કેટલાક અટકી ગયા છે, જ્યાં કેટલાક પહોંચી નથી શક્યા, છેવટે આ જીવને સૌથી વધારે છેલ્લા તબક્કાની અંદર રોકનાર કોઈ પરિબળ હોય તો એની મનની ચંચળતા છે. મનના સંકલ્પ વિકલ્પ છે, મનનો વ્યાપાર સ્મૃતિ અને સ્વપ્નમાં ચાલતો મનનો વેપાર. આ મન જુદા જુદા પ્રકારનું ચલિત થઈ જાય છે. એ ગુફામાં બેઠો છે, પદ્માસન વાળ્યું છે, ઇન્દ્રિયોને સ્થિર કરી છે, એ મૌન લઈને બેઠો છે, વાણીના યોગને સ્થિર કર્યા, કાયાના યોગને સ્થિર કર્યા, પણ મન અસ્થિર છે. ભલભલા જ્ઞાનીઓ, સિદ્ધો, તપસ્વીઓ, યોગીઓ, જોગીઓ, આચાર્યો, પંડિતો, આ બધા મનની પાસે ઊંધે કાન પટકાણા છે. આનંદ ગંજી કહે છે, નાખે અવળે પાસે, એને કંઈક ને ઊંધે કાન નાખી દીધા છે. આ મનને કેવી રીતે જીતવું? એક કૃપાળુ દેવે આપણે જે ગઈકાલે કહ્યું, આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આ છેલ્લો અમનસ્ક યોગ જે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર મહારાજે કુમાર પાળને યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં પ્રકાશિત કર્યો, અમનસ્ક યોગની પ્રાપ્તિ કરો મહારાજા, અને કુમાર પાળ આર્હત સ્વરૂપને પામ્યા. આર્હત યોગ છે, મનના સ્વરૂપનો નાશ કરો પ્રભુ. બધાને જીતી શકાય છે, મનને નથી જીતી શકાતું. બધા જ વેપારને રોકી શકાય છે, બધાનો ત્યાગ કરી શકાય છે, મનના વ્યાપારનો ત્યાગ નથી થઈ શકતો. મનો નિગ્રહ થતું નથી, ચંચળ છે. એની ચંચળતા કેવી છે? આજ અર્જુનની સમસ્યા એણે ભગવાન કૃષ્ણ સામે ગીતામાં મૂકી છે કે પ્રભુ, વાયુને વશ કરવો સરળ છે, વાયુની ગતિ અદ્રશ્ય છે, એની ગતિ છે જ, વાયુને વશ કરવો સરળ છે, પણ મનને વશ કરવું દુર્ઘટ છે, દુર્ગમ છે. આનો માર્ગ શું? ત્યાં પણ ગીતાકાર પણ કહે છે, વૈરાગ્યન અભ્યાસેન, વૈરાગ્યથી અને અભ્યાસથી આવતું મનનો નિગ્રહ મનને વશ કરી શકીશ. જ્ઞાની પુરુષ કહે છે, આત્મ સ્વરૂપ પર કેન્દ્રિત થઈ જા, આત્મ સ્વરૂપ પર કેન્દ્રિત થઈ જા, આ મનને પણ વશ થઈ શકશે. કારણ કે એ મન, મન એવ હિ મનુષ્યાણામ કારણમ બંધમોક્ષયો, આ મન એ જ સંસારનું કારણ છે. એક જ ગાથામાં આખા સમસ્ત અનાદિનો સંસાર અને એના વિલયની વાત શ્રીમદ રાજચંદ્રજીની ચમત્કૃતિ, આજે આપણે એ ગાથાઓની વાત કરી અને આપણા સ્વાધ્યાયને અને પરમ સમાધિના સંદેશના જે વિષય લીધો છે એ વિષયને સમાપ્ત કરીશું. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વાર. મનના મોહરૂપ વિકલ્પથી બહિર ઉપયોગના કારણથી જ સમસ્ત સંસારની ઉત્પત્તિ થાય છે, અને મનના અંતર અવલોકન રૂપ અંતર ઉપયોગથી, અંતર અવલોકનના અંતર ઉપયોગથી તે સંસારનો અલ્પ સમયાવધિમાં વિલય થાય છે. અને મનનું સ્વરૂપ સમય જતા, મનનો વ્યાપાર સમય જતા, મનની સક્રિયતા સમય જતા નાશ થતા સંસારના સ્વરૂપનો વિલય થાય છે. આ વાતને કેટલી સરસ રીતે મૂકી છે. મોહને લઈને પરવસ્તુમાં ચિત્ત જાય છે, અને પરવસ્તુમાં ચિત્ત જાય છે એટલે રતિભાવ અથવા અરતિભાવ થાય છે. આ ફર્સ્ટ જેને કે એક્શન આવે, કોઈ પણ ચીજ જોઈ મોહને લઈને ચિત્ત એના તરફ ગયું એટલે કાં તો એના તરફ ગમો થયો અને કાં તો અણગમો થયો, કાં તો એમાં ઇષ્ટપણાની ભાવના આવી કાં તો અનિષ્ટપણાની ભાવના આવી, કાં તો એમાં પ્રીતિભાવ જાગ્યો કાં તો અપ્રીતિભાવ જાગ્યો. આ બધાનો સરવાળો, આ જુદી જુદી સ્ટેજ એટલું બધું ઝડપથી થાય છે. ઈચ એન્ડ એવરી વન ઇઝ અ પ્રોસેસ. આ જૈન દર્શનમાં શબ્દો માત્ર કેવા ખાતર આ શબ્દો વાપરો આ શબ્દો વાપરો એમ નથી. એક એક શબ્દની પાછળ એનું સ્ટેજ છે, પણ એટલું ઝડપથી પસાર થાય છે જેમ આપણે સિનેમામાં ચલચિત્રની અંદર જે આપણે પડદા ઉપર પિક્ચર જોઈએ ત્યારે આપણને લાગે કે ઘોડો દોડે છે ને ગાડી દોડે છે. ઘોડો દોડે છે ત્યાં? એક ઘોડાનું ચિત્ર છે, બીજું ચિત્ર છે, ત્રીજું ચિત્ર છે, ચોથું ચિત્ર છે, પાંચમું ચિત્ર છે, સતત એ વેગવાન ઘોડાનું ચિત્ર છે. અહીંયા પડદા ઉપર કોઈ ઘોડો દોડતો નથી, અને હમણાં એને સ્ટીલ કરી દેવામાં આવે તો એમને એમ ઘોડો ઊભો રહી જાય. દોડતો ઘોડો ક્યાંથી ઊભો રહી ગયો? પણ દોડતો જ નહોતો. આ તો કેમેરાની કરામત છે અને આંખની છેતરામણી નજર છે કે એક સાથે હજાર ચિત્રો આપી દીધા એટલે આપણને સાતત્ય દેખાયું. એકને એક ઘોડાના હજાર ચિત્ર એક સાથે આવ્યા એટલે શું થયું? સાતત્ય. એકની અસર હજી જ્ઞાન તંતુ ઉપર છે એના એક સ્ટેજની, ત્યાં બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ, ચોથું સ્ટેજ એમ આવ્યા જ કરે છે. એને કારણે આપણને સતત એમ લાગે છે કે પદાર્થ ચલિત છે, પણ ચિત્રની અંદર આપણા સ્ક્રીન ઉપર બતાવવામાં આવતો પદાર્થ કોઈ ચલિત નથી. આપણે જોઈએ છીએ કે પાછળ ઓલો પ્રોજેક્ટર લઈને ઊભો છે અને ઓલું રોલ ફેરા કરે છે અને અહીંયા પડદો સફેદ છે જેવું બંધ થાય સિનેમા એટલે આવો ધોળો પડદો છે, બીજું કાંઈ નથી. તો આ ઘર ક્યાં ગયા ને અંદર મોટર ક્યાં ગયો ને ઓલો ઓલાને મારવા ગયો ને ઓલાને મારી નાખ્યો ને ઓલાએ ચીસ પાડી ને ઓલો ભાગી ગયો, બધા ખેલ છે ભાઈ. આ તો કલ્પનાના ખેલ છે, વાસ્તવિકતા નથી. પણ જીવ પાછો ભાવની અંદર એની મોહ બુદ્ધિ હોવાને કારણે એ ક્યારેક ઘોડા સાથે એકરૂપ થાય છે, એ ક્યારેક મેઇન એક્ટર સાથે એકરૂપ થાય છે, ક્યારેક વિલન સાથે એકરૂપ થાય છે અને ક્યારેક એક્ટ્રેસ સાથે એકરૂપ થાય છે. બસ આ એવી જેવી જેવી એની એકરૂપતા, જ્યાં એનો રસ, જ્યાં એની રુચિ, જ્યાં એ ઢળ્યો ત્યાં એને ગમી ગયો. આ એના વિષય કસાયો પોસાય છે અને મજા આવે છે. જગતના જીવો પણ કમાય છે, કરોડો ડોલર આપણી પાસે લઈ જાય છે જાદુના ખેલ કરીને. ચાલ્યા કરે છે આ સંસાર છે. જ્ઞાની પુરુષ કે છે કે એક એક પ્રોસેસ થાય છે. એક પદાર્થને જોયો, મોહ બુદ્ધિ થઈ, રતિભાવ થયો, અરતિભાવ થયો, પ્રીતિભાવ થયો, અપ્રીતિભાવ થયો, ગમો થયો, અણગમો થયો, ઇષ્ટપણાનો ભાવ આવ્યો, અનિષ્ટપણાની ભાવ આવ્યો, આવા અનેક પ્રોસેસનો વિતરાગ માર્ગની અંદર એનું પાછું સંકલન કરીને આપ્યું કે આ જીવ કેટલુંક સમજશે. એને કહ્યું કે આ આખરે રાગ દ્વેષ થાય. સંસારના પદાર્થો પ્રત્યે આ જીવ મોહ બુદ્ધિથી સંગમાં આવે એટલે શું થાય? રાગ દ્વેષ. કાં રાગ થાય અને કાં દ્વેષ થાય, કારણ કે એ મોહ બુદ્ધિથી જોડાયો છે. માટે તો આખા સંસારનું મૂળ શું? મોહનીય વિકલ્પ. સંસારના સંગ પ્રસંગ સંયોગો યોગ સ્થિતિ પરિસ્થિતિ આ બધા પ્રત્યે આ જીવે એના ચૈતન્ય ઉપયોગથી જોડાણ કર્યું અને એ વિકલ્પ જો મોહનો વિકલ્પ થયો તો સંસાર ઉભો થયો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ મોહાધીન જીવ સંસારના પદાર્થોને પોતાની કલ્પનાથી સાચા માનીને, સમજ્યો, પોતાની કલ્પનાથી સાચા માનીને તેમાં એકાકાર થઈ જઈ ફરી નવો સંસાર વધાર્યા કરે છે. પરંતુ જો અંતર્વૃત્તિ થઈ જાય, જ્ઞાની કે છે કે આનો ઉપાય છે. આપણે કહે કે સાહેબ તમે આવી વાત કરો તો અમારે કરવું શું, અમે સંસારમાં રહીએ છીએ અને અમારી આસપાસ આ બધા સ્થિતિ પરિસ્થિતિ સંયોગ જોગ અને આ બધા પદાર્થો આ અમારી પાસે તો છે જ, આ સંઘમાં જ છે, અમે તો એના સંઘમાં જીવીએ, એનું નામ તો સંસાર છે, કરવું શું, આ બ્રેક કેમ કરવું, આ તોડવું કેમ, સંસાર તો ઊભો થઈ ગયો, રાગ દ્વેષના ભાવ થઈ ગયા અને રાગ દ્વેષનો ભાવ કર્મબંધનું કારણ છે. રાગ દ્વેષ વિના કર્મબંધ થતો નથી. શ્રીમદ રાજચંદ્રજીએ જગતની અંદર ધર્મની ટૂંકામાં ટૂંકી સચોટમાં સચોટ ડેફિનેશન આપી, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. ચાલો એક બાજુ તમે અનંતા તીર્થંકરોનો માર્ગ, અનંત ચોવીસીની અંદર જે જે માર્ગનું સ્વરૂપ હશે, જેટલા સંઘ હશે, જેટલા ગચ્છ હશે, જેટલા સંપ્રદાય હશે, જેટલા સંઘાળા હશે, જેટલા પંથ હશે, જેટલા ઉપપંથ હશે, એ બધાને લ્યો તો એના ઉપર ધર્મનું મંડાણ છે કે રાગ દ્વેષથી રહિત થવું એ વિતરાગનો ધર્મ છે. વિતરાગના ધર્મનું સ્વરૂપ શું? કોઈ સંપ્રદાય કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે અને એ હું અત્યારે તમને બોધી જાઉં છું. જુઠાભાઈને કહ્યું, 21 વર્ષની ઉંમરે એમણે કહ્યું આ ધર્મનું આ સચોટ સ્વરૂપ, અનંતા વિતરાગના ધર્મનું આ સાર, જ્યાં ત્યાંથી પાછું શબ્દ પ્રયોગ બરોબર પકડજો, વિશાળ બુદ્ધિ મેં કહ્યું તો શબ્દ એક. જૈન દર્શનની અંદર જો અનેકાંત દર્શન સ્યાદવાદ વિશાળ બુદ્ધિ આ નહીં પકડાય તો કોચલામાંથી આ જીવ બહાર નહીં આવે. વિતરાગનો માર્ગ આ કોચલાનો માર્ગ નથી, વિતરાગનો માર્ગ આ કોસેટાનો માર્ગ નથી, વિતરાગનો માર્ગ આ કરોડિયાની જાળનો માર્ગ નથી. વિતરાગનો માર્ગ આ પ્રકારના સમસ્ત સૃષ્ટિની અંદર લોકનું દર્શન કરનારો માર્ગ છે. એ કે છે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, તો જ્યાં જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થા એ જ ઉપદેશ સામે લખે છે કે આત્મામાંથી રાગ દ્વેષ ગયે કેવળ જ્ઞાન પ્રગટે, બાકી તો રાજપાટ છોડે, સર્વસંગ પરિત્યાગ કરે, પહાડ ઉપરથી પડતું મેલે અને ઝાડની માફક ઉભો ઉભો સુકાઈ જાય તો પણ જ્ઞાન પ્રાપ્તિ થાય નહીં. આ બોધમાં લખ્યું છે, ઉપદેશ સાયમાં બોધ આપતા લોકો ભેગા થઈ જાય કે સાહેબ કંઈક ને કંઈક અમને હવે કંઈક અમારા ઉપર કૃપા કરો, તો અહીંયા કે આત્મામાંથી રાગ દ્વેષ ગયે જ્ઞાન પ્રગટે, જ્યાં બેઠા હોય ત્યાં પ્રગટે. કેવળ જ્ઞાન પ્રગટવા માટે જરૂર નથી, આત્મામાંથી રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય, 12મો ગુણસ્થાના ક્ષીણ મોહ થાય. મોહ ગયો કે રાગ દ્વેષની મૂળ ગયું, વાત પૂરી થઈ ગઈ. જેનો મોહ ગયો એને જ્ઞાન પ્રગટ્યું, જેનો મોહ ગયો એ વિતરાગ થયો. પણ ચોપડા વાંચે કેવળ જ્ઞાન ન થાય, મોહ ગયે કેવળ જ્ઞાન થાય. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે મોહનીય કર્મના નાશથી કેવળ જ્ઞાન ઉપજે છે, એના ઉપર વારંવાર વિચાર કરો. મોહનીયના નાસ્તિક કેવળ જ્ઞાન ઉપજે છે. પ્રશ્ન એ કરવો કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને કેવળ જ્ઞાન એટલે ઊંચામાં ઊંચું જ્ઞાન. કેટલા પુસ્તકો વાંચવાથી કેવળ જ્ઞાન થાય, કેટલા શાસ્ત્રો વાંચવાથી કેવળ જ્ઞાન થાય, કેટલા વ્યાખ્યાનો સાંભળવાથી કેવળ જ્ઞાન થાય, કેટલા ભક્તિ ગીતો ગાવાથી કેવળ જ્ઞાન થાય, કેટલી પૂજાઓ કરવાથી કેવળ જ્ઞાન થાય અને કેટલી જાત્રા કરીએ તો કેવળ જ્ઞાન થાય. જવાબ તો આપો. જ્ઞાનીએ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું આત્મામાંથી મોહનીયનો નાશ થાય, રાગ દ્વેષ ટળે તો કેવળ જ્ઞાન થાય, એ જ્યાં બેઠો અહીંયા થાય. ભગવાન મહાવીર સાલ્મિક નામના વૃક્ષની અંદર સામક નામના ખેતરમાં બેઠા હતા ગોદોહાસને, સાંજના સમયે કેવળ જ્ઞાન થયું, ભગવાનને પ્રકાશ થયો, મોહનીય ટળી ગયું. રહ્યો સહ્યો રાગનો કણિયો અંશ એ જેવો શરીરમાંથી અથવા પોતાના આત્મપ્રદેશથી મોહનીયનો કણિયો છેલ્લો છૂટો પડ્યો, મોહનીય કર્મનો નાશ થયો કે અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન થાય. જ્ઞાનાવરણીય બધાય તૂટે, દર્શનાવરણીય બધાય તૂટે, અંતરાય બધાય તૂટે. ચાર ઘાટી કર્મો છે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય અને મોહનીય. હવે એમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ્ઞાનાવરણીય તોડીએ તો કેવળ જ્ઞાન થાય, દર્શનાવરણીય તોડીએ તો કેવળ જ્ઞાન થાય, અંતરાય બધા દૂર કરીએ તો કેવળ જ્ઞાન થાય નહીં. ચાર ઘાતી કર્મમાંથી જેનું મોહનીય કર્મ છૂટી ગયું છે એટલે કર્મને રહેવાનું ને કર્મનું કારણ ગયું છે, તો કેવળ જ્ઞાન ઉપજે અને આ કેવળ જ્ઞાન આ મોહનીયનો નાશ થતા બાકીના ત્રણ ઘાતી કર્મોની વધારેમાં વધારે સ્થિતિ કેટલી? તો કે અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત એટલે બે ઘડીથી ઓછો સમય, બે ઘડીનો નહીં, બે ઘડીથી ઓછો. એ કેટલો ઓછો? એ પોતાની વ્યક્તિની તથા ભવ્યતા ઉપર છે. આઠ સમયથી માંડી અને બે ઘડીથી થોડો ઓછો સમય એ સુધીના કાળને અંતર્મુહૂર્તનો કાળ જૈન દર્શનમાં કહ્યો છે. આવા કાળમાં એટલે નવમે સમયે પણ એને કેવળ જ્ઞાન થાય. હવે નવમો સમય એટલે કેવી રીતે ગણવો? આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. આ જૈન દર્શનની ગણિતની સૂક્ષ્મતા છે. આપણે એવી ચીપ સજી બનાવશું, વાર છે, આ સિલિકોન વાળા બનાવશે, બહુ જબરા છે, કઈ વાંધો, સમયની સાથે એવી ચિપ્સ બનાવી દો અમને. નવમા સમયે પણ કેવળ જ્ઞાન થઈ શકે છે, પણ એનો અધિકમાં અધિક સમય 48 મિનિટ છે, એથી ઓછો સમય છે. શ્રીમદ રાજચંદ્રજી જે માર્ગ વિતરાગનો બતાવ્યો છે એનું રહસ્ય બતાવ્યું છે. જીવને કહે છે તું મોહનીય ઉપર ધ્યાન આપ. હવે આ અમારા વિકલ્પો થાય છે અમને, અમે તો જે પદાર્થ જોઈએ કે એની સાથે વિકલ્પ થાય. આ વિકલ્પ રાગ દ્વેષના સૂક્ષ્મ 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 પરિણામો થયા જ કરે છે. પ્રભુ શું કરવું? પરમ સમાધિનો પરમ સંદેશ છે ને, અને શ્રીમદ રાજચંદ્ર જેવો પરમ પુરુષ છે ને, એટલે પરમ પુરુષે આપણને પ્રશ્નોમાં ક્યારેય ગૂંચવા નથી, ઉકેલમાં લાવીને મૂક્યા છે. ઓમ કૃપાળુદેવ કહે છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલયથતા નહીં વાર. અનાદિનો અનંતકાળથી ઉત્પન્ન થયેલો આવો આ સંસાર એને જ્ઞાની કે છે વિલય થતા નહીં વાર. લે સાહેબ, હદ કરી તમે તો. આ અનંતકાળનો આવો અનાદિ સંસાર અમારો, એનો વિલય થવાનું તમે કહો છો, વાર નહીં લાગે તને? જુઓ ચમત્કૃતિ, જુઓ માર્ગ. આ પરમ પુરુષ પ્રાપ્ત થાય જ્યારે મુમુક્ષુ જીવના કોઈ ભાગ્ય હોય ત્યારે આવો પુરુષ કોઈ આવે, કોઈ અવતાર લે જેનું ચોથા કાળમાં આવું દુર્લભ હતું એ લખે છે, છતાં પંચમ કાળમાં આવું થયું છે. ન બનવા જોગ થયો છે આ વિતરાગ શાસનની અંદર. કોઈ જબરદસ્ત ચમત્કાર થયો છે શ્રીમદ રાજચંદ્રજીનું, લોકોત્તર પુરુષનું આ ધરતી ઉપર અવતરણ એ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર, લોકની અંદર ન માની શકાય એવી ઘટના બની છે. આ શબ્દોના પાંડિત્ય વાળો પુરુષ નથી કે જેને આપણે ગુણગાન ગાઈએ છીએ, આ અંતરની આત્મજ્યોત વાળો પુરુષ છે. 24 તીર્થંકર પછી તીર્થંકરનું આવવું સંભવિત નથી, પણ એ તીર્થંકરના માર્ગને પ્રકાશિત કરનાર એ કોટીનો પુરુષ આ ધરતી ઉપર આવી ગયો. આ એક આ કાળનું આશ્ચર્ય છે. આ અવસર્પણીનું કોઈ જગતના જીવોનું પુણ્ય હશે, કોઈ એવા પુણ્યશાળી આત્માઓ હશે કે જેના કારણે સતને પણ ધરતી ઉપર અવતરવું પડે, સતને પણ આકાર ધારણ કરવો પડે. હશે જે હશે તે, આપણે એ અગમ નિગમના ભેદની અંદર જવાની આપણી ક્ષમતા નથી. પણ આપણને તો એ થાય છે કે આવા સંસારને વિલય થતા વાર નથી એવો કહેનારો પુરુષ આપણને કહે છે કે અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જો પરંતુ જો અંતર્વૃત્તિ થઈ જાય તો સંસાર ક્ષય થતા વાર ન લાગે. સંસાર તો જેમ છે તેમ જ રહેવાનો છે, પણ પોતે સમજી ગયો તો મુક્ત થતા વાર ન લાગે. એમાં સંસારનો વિલય થાય છે એટલે આ ઘણાય જે ખોટી આગાહી કરે છે ને અજ્ઞાનીઓ બધા, પ્રલય થવાનો છે, એવી વાત આ જૈન દર્શનના પુરુષે નથી કરી કે સંસારનો પ્રલય થવાનો છે. સંસાર તો એમને એમ ઊભો રહેવાનો છે, પણ તું નીકળી જાય અંદરથી. તને જે સંસાર વેડગો છે અને તું સંસારમાં જે ગૂંચાયો છે એમાંથી આ આત્મા પોતે નીકળી જાય, પછી સંસાર રહેવો હોય તો રે, આપણે શું કામ છે સંસારનું. કોઈ કેતુ જગત દુઃખી, કોઈ કેતુ જગત સાચું, કોઈ કેતુ જગત ખોટું. સાચું તો પણ મારે શું અને ખોટું તો પણ મારે શું. પંડિત લાલનને અમેરિકાની અંદર આ પ્રકારની સરોવરના કિનારે આવી એક જબરજસ્ત સુવિચારણા પ્રકટી, અને આવું થાય તો સમાધિ સૂતકની ગાથામાં એક શબ્દ છે કે જ્યારે અંતર્મુખતા જ્યારે જીવની વધે છે ત્યારે એને આત્મ પ્રાપ્તિ સ્તેસ યોગ સમાસેન એવો શબ્દ પૂછ્યો. લાલનને કૃપાળદેવ પૂછ્યું તો પંડિત આ સમાસેનનો અર્થ શું? તો પંડિતજી કે સમાસેનનો અર્થ તો અત્યારે પ્રભુ પકડાતો નથી. તો કે ફરી ક્યારેક વાત. અને લાલન અમેરિકા આવ્યા અને અમેરિકાથી પાછા ગયા, મુંબઈમાં ગયા, પરમ કૃપાળુદેવના દર્શન કરવા જાય છે. કૃપાળુદેવની અસ્વસ્થતા છે. બહાર ઉભેલા મુમુક્ષુએ કહ્યું કે હમણાં જ કંઈક આરામમાં પધાર્યા છે, તમે કાલ આવવાનું રાખો. અને લાલન કંઈક વાત કરતા હશે ને શબ્દ કાને પડે છે, પૂછે છે કોણ આવ્યું છે? તો પંડિત લાલન છે, બોલાવો. લાલનને અંદર બોલાવો. સાયનની અંદર, મુંબઈમાં સાયનના મુકામે લાલન પંડિતને આવીને કહે છે, બહો કેમ પંડિત? તો કે પ્રભુ, આપે ઓલા સમાસેન શબ્દનો અંત અર્થ પૂછ્યો હતો કે આવું જ્યારે અંતર્મુખતા થાય છે, એકતાનપણું થાય છે, અંતરાત્મા પરમાત્માનું અનુસંધાન કરે ત્યારે એને આ જે થાય છે સમાસેન શબ્દનો અર્થ એ નહોતો સમજાયો. પણ આના ઉપર વિચાર કરતા કરતા એક અનુભૂતિ થઈ. અમેરિકાના એક સરોવરના કિનારે બેઠો હતો અને આત્મવિચારની અંદર આ એકાંત નિસર્ગ પ્રકૃતિ આ દેશની એક મહાનતા છે. કુદરતે આની બક્ષિશ ઘણી આપી છે આ દેશને. આવી સરસ પ્રકૃતિ નિસંગતાનું વાતાવરણ છે, પણ આપણે તો બારી બારણા બંધ રાખીને બેસવાને ટેવાયેલા છીએ. એટલે આપણને સરોવર હોય તો એ સરોવર આપણે કર્ટેન તો આપણો પડવો જ જોઈએ. સરોવર સરોવરના ઠેકાણે, આપણે લેક જોતું જ નથી, આપણે પહાડી જોતી જ નથી, આપણે ઓશન જોતો જ નથી. આપણને આપણો પડદો ન પડે તો આપણી એટીકેટ શું? એટલે બ્લાઇન્ડર્સ વિના આપણને ફાવતું નથી. વી આર એકસ્ટમ ટુ ધ કન્ડિશન ટુ ધ બ્લાઇન્ડર્સ. એ કે હું બેઠો હતો અને મને આવી અનુભૂતિ થઈ. અને એમાં શું થયું કહો પંડિત, તમારી અનુભૂતિમાં? તો આ તો પંડિત હતા એટલે તરત કહ્યું કે કોઈ કહેતું જગત સાચું, કોઈ કહેતું જગત ખોટું. અરે ખોટું તો મારે શું અને સાચું તો મારે શું? આ સંસાર ભલે ને રહ્યો, સંસાર અનાદિ અનંત છે, પણ તું સંસારમાં નથી ને, તું નીકળી ગયો ને, તું સમજી ગયો ને. બસ જ્ઞાની કહે છે આ જ પંડિત સમાસેનો અર્થ છે. તમારી સ્થિતિ જો આ થોડોક સમય વધુ લંબાઈ ગઈ હોત તો તમને ક્ષાયિક સંકિત થાત, હંમેશને માટે તમારો સંસાર ટળી જાત. આ સમાસેના શબ્દનો અર્થ છે.